ગ્રંથસારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈશું જે મલબ, રમૂજ અને સંબંધોની ગૂંચવણોથી ભરેલી છે,
અને એ પણ એવી રીતે કે તમે હસતા હસતા ઘણું બધું વિચારી લો.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ ગ્રેમ સિમ્પસન લિખિત ધ રોઝી ઇફેક્ટ વિશે.
આ પુસ્તક ધ રોઝી પ્રોજેક્ટનો બીજો ભાગ છે.
હા, અને જો પહેલા ભાગમાં પ્રેમ શોધવાની એક મજાની સફર હતી, તો અહીંયા તો લગ્ન જીવન અને પિતા બનવાના પડકારોની, શું કહેવાય, એકદમ રોલર કોસ્ટર રાઇડ છે.
અને આ રાઇડનો ડ્રાઈવર છે ડોન ટેલમેન, કદાચ સાહિત્યનો સૌથી અનોખો અને તર્કબદ્ધ નાયક.
સાચી વાત છે. લેખક ગ્રેમ સિમ્પસન પોતે આઈટી કન્સલ્ટન્ટ હતા નહીં, એની અસર દેખાય છે,
સ્પષ્ટપણે દેખાય છે. ડોનના પાત્રમાં બધું જ ડેટા, પ્રોટોકોલ અને કાર્યક્ષમતા પર ચાલે છે, કોઈ લાગણીને સ્થાન જ નહીં.
બરાબર, તો ચાલો આ રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરીએ, જોઈએ કે જ્યારે જીવનનો સૌથી મોટો અનિશ્ચિત પ્રોજેક્ટ
એટલે કે પિતૃત્વ,
હા પિતૃત્વ, એક એવા માણસના હાથમાં આવે જે બધું જ નિયંત્રણમાં રાખવા માંગે છે, ત્યારે શું થાય છે.
વાર્તાની શરૂઆત ખૂબ જ વ્યવસ્થિત છે, જેવી ડોનને ગમે, બરાબર એ જ રીતે
એકદમ પરફેક્ટ.
હા, ડોન ટેલમેન અને રોઝી જારમેન હવે ન્યૂયોર્કમાં છે. ડોન કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને રોઝી એની પીએચડી કરી રહી છે. જીવન એકદમ સેટ,
એકદમ ટાઈમ ટેબલ મુજબ. પણ જીવન ક્યાં ટાઈમ ટેબલ મુજબ ચાલે છે, અને અહીં જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે.
બિલકુલ, ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે રોઝી જાહેરાત કરે છે કે તે ગર્ભવતી છે.
હવે કોઈ સામાન્ય માણસ માટે આ ખુશીના સમાચાર હોય, પણ ડોન માટે,
એના માટે આ એક નવો પ્રોજેક્ટ છે, ધ બેબી પ્રોજેક્ટ.
ઓ
હા, તે તરત જ રિસર્ચમાં લાગી જાય છે. શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ કોણ, ગર્ભાવસ્થામાં શું ખાવું, બાળકના વિકાસ માટે કયા પ્રોટોકોલ, બધું જ.
એટલે ખુશી અને લાગણી બધું બાજુ પર, અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચાલુ. બિચારી રોઝી,
એ જ રોઝીને કેવું લાગ્યું હશે, એને તો એક પ્રેમાળ પતિની જરૂર હતી, કોઈ ક્લિનિકલ મેનેજરની નહીં.
અને અહીંથી જ ખરી સમસ્યા શરૂ થાય છે, ખરું ને?
હા, અહીંથી જ. ડોનનો આ અતાર્કિક રીતે તાર્કિક અભિગમ એ રોઝીની ભાવનાત્મક જરૂરિયાતો સાથે ટકરાય છે. રોઝીને સહારાની જરૂર છે, સલાહની નહીં.
અને આ જ ટકરાવ આખી વાર્તાનો પાયો છે. આ કોઈ નાનીસૂની વાત નથી,
બિલકુલ નથી.
અહીંયા માત્ર પતિ પત્ની નથી ઝઘડી રહ્યા, પણ બે અલગ દુનિયા, એક તર્કની અને બીજી ભાવનાની, એકબીજા સાથે ટકરાઈ રહી છે.
અને એટલે જ મને આ વાર્તા એટલી ગમે છે.
મને તો એ સવાલ થાય છે કે શું પ્રેમ આવા તર્કના દબાણ હેઠળ ટકી શકે, ખાસ કરીને જ્યારે પિતૃત્વ જેવી અણધારી સફર હોય.
આ સવાલનો જવાબ આપણને પાત્રોને વધુ નજીકથી જોવાથી મળે છે. શરૂઆત ડોનથી જ કરવી પડે. આ માણસ એકદમ અનોખો છે. એક તરફ એ જીનિયસ છે, પણ બીજી તરફ શું કહેવાય, સામાજિક સંકેતો સમજવામાં એકદમ કાચો છે.
પણ એના ઈરાદા હંમેશા સારા હોય છે. એ શ્રેષ્ઠ પતિ અને પિતા બનવા માંગે છે.
હા, પણ એની રીતો એટલી વિચિત્ર હોય છે કે બધું ઊંધું જ પડે છે.
અને રોઝી, તે પણ ઓછી નથી. તે બુદ્ધિશાળી છે, સ્વતંત્ર છે,
પણ ગર્ભાવસ્થા તેને ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બનાવે છે. મને લાગે છે કે તેની સૌથી મોટી સમસ્યા એ છે કે તે ડોનના પ્રેમભર્યા પણ નિયંત્રિત વર્તનથી ગૂંગળામણ અનુભવવા લાગે છે.
એને એવું લાગે છે કે તે પ્રેમિકા મટીને
એક પ્રોજેક્ટ બની ગઈ છે.
બરાબર,
સાચી વાત છે. અને આખી નવલકથા એ જોવાની છે કે આ બંને કેવી રીતે બદલાય છે.
હા, ડોન ધીમે ધીમે જે શીખે છે તે બહુ રસપ્રદ છે. એને સમજાય છે કે પિતૃત્વ કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ નથી કે જેને શીખીને ચલાવી શકાય.
એની આખી સફર નિયંત્રણ છોડીને સ્વીકૃતિ તરફ જવાની છે.
બરાબર.
અને આખરે એ સમજે છે કે હું રોઝીની ગર્ભાવસ્થાનો મેનેજર નથી, પણ ભાગીદાર છું.
આ સમજ આવતા આવતા તો આખી નવલકથા નીકળી જાય છે.
અને રોઝી પણ ઘણું શીખે છે, ખબર છે? તે ડોનને બદલવાનો પ્રયત્ન છોડી દે છે.
એના બદલે
તે પોતાની ભાવનાત્મક જરૂરિયાતોને સ્પષ્ટપણે વ્યક્ત કરતા શીખે છે, અને ડોનને તેની પ્રેમ વ્યક્ત કરવાની અલગ રીત સાથે, મતલબ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરે છે.
વાર્તામાં બીજા પાત્રો પણ મજાના છે, જેમ કે ડોનના મિત્રો જીન અને ક્લોડિયા.
ઓ હા, એમના પોતાના લગ્નમાં એટલી સમસ્યાઓ છે કે ડોન રોઝીને જોઈને લાગે કે સામાન્ય સંબંધો પણ કેટલા અટપટા હોય છે.
જીન તો ખાસ એ ડોનના નાના એપાર્ટમેન્ટમાં રહેવા આવી જાય છે
અને ડોનની પરફેક્ટ વ્યવસ્થામાં અરાજકતા ફેલાવી દે છે.
પણ એ જીન ડોનને સલાહ પણ આપે છે સામાન્ય લોકો કેવું વર્તન કરે છે તેના પર.
અને બીજી તરફ ક્લોડિયા, જે મનોવૈજ્ઞાનિક છે, એ ડોનને સમજદારી ભરી સલાહ આપે છે.
પણ પેલી લીડિયાવાળી વાત, એ તો ખરી ગરબડ ઊભી કરે છે નહીં?
ઓ હા, લીડિયા ડોનની સહકર્મી છે અને એકલી માતા છે, અને ડોન એની મદદ કરવાના પ્રયત્નોમાં એવી વિચિત્ર હરકતો કરે છે
કે તે મોટી કાયદાકીય મુસીબતમાં ફસાઈ જાય છે,
અને સોશિયલ સર્વિસની નજરમાં તે એક અયોગ્ય પિતા તરીકે ચિત્રાઈ જાય છે.
આ પાત્રની સૌથી રસપ્રદ વાત એ જ છે, ઈરાદા સારા પણ પરિણામ હંમેશા ઊંધું, જેમ કે પેલી રમતના મેદાનવાળી ઘટના.
હા, એ તો ખૂબ જ રમૂજી છે.
એ તો ખાલી બાળકોને સમજવા ગયો હતો ને?
હા, બાળકોના વર્તન પર સંશોધન કરવા એક પાર્કમાં જાય છે અને નોટબુકમાં નોંધ લેવાનું શરૂ કરે છે.
હું કલ્પના કરી શકું છું કે આ કેવું દેખાતું હશે. એક પ્રોફેસર નોટબુક લઈને બાળકોને તાકી રહ્યો છે.
બરાબર, અને લોકો તેને શંકાની નજરે જોયે છે. પરિણામ, પોલીસ તેને પકડી લે છે.
અને આવું જ બીજું ઉદાહરણ છે પેલું વેટસૂટવાળું.
હા, જ્યારે તે લીડિયાના પુત્રને ગુંડાગીરીથી બચાવવા માટે વેટસૂટ પહેરીને એક વિચિત્ર યોજના બનાવે છે અને ફરીથી તેની ધરપકડ થાય છે.
અને આ બધી ઘટનાઓ જેમ જેમ બનતી જાય છે તેમ તેમ ડોન અને રોઝી વચ્ચેનું અંતર
વધતું જાય છે. ડોન બિચારો સમસ્યાઓ હલ કરવા નીકળે છે, પણ વાસ્તવમાં તે નવી સમસ્યાઓનો પહાડ ખડો કરી રહ્યો હોય છે.
અને પછી વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાં બધું જ તૂટી જાય છે.
હા, ડોનની ભૂલો, પોલીસની પૂછપરછ, સોશિયલ સર્વિસનો ખતરો, આ બધું રોઝી માટે અસહ્ય બની જાય છે.
તે ભાંગી પડે છે
અને ડોનને કહે છે, હું તારી મદદ સહન નથી કરી શકતી, તું અહીંથી જતો રહે.
આ ક્ષણ ડોન માટે બહુ મોટી હશે. એનો પરફેક્ટ પિતા બનવાનો પ્રોજેક્ટ એની નજર સામે ધ્વસ્ત થઈ જાય છે.
બરાબર, એના માટે આ સૌથી મોટી નિષ્ફળતા છે અને અહીં જ મને લાગે છે કે તેના પરિવર્તનની શરૂઆત થાય છે.
એના મગજમાં ટ્યુબલાઇટ થાય છે.
હા, કે તેની તર્કબદ્ધ દુનિયા, જે તેની સૌથી મોટી તાકાત હતી, તે જ તેના જીવનના સૌથી મહત્વપૂર્ણ સંબંધને તોડી રહી છે.
તો પછી તે શું કરે છે? તે બધું કેવી રીતે સુધારે છે?
તે તેના મિત્રોની મદદ લે છે. તે પહેલી વાર સ્વીકારે છે કે તે ખોટો હતો,
જે એના જેવા માણસ માટે બહુ મોટી વાત છે.
બહુ જ મોટી. એણે સમજાય છે કે તે પિતૃત્વના, શું કહેવાય, લોજિસ્ટિક્સ પર ધ્યાન આપી રહ્યો હતો અને રોઝીની ભાવનાત્મક જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણી રહ્યો હતો.
અને પછી તે રોઝીને પાછી જીતવા માટે નવી યોજના બનાવે છે, ખરું ને?
હા, પણ આ વખતે તર્કવાળી નહીં,
લાગણીવાળી.
બરાબર, આ વખતે તેની યોજના લાગણી પર આધારિત હોય છે અને તે કામ કરી જાય છે. વાર્તાના અંતમાં ડોન અને રોઝી ફરી એક થાય છે
અને એમના પુત્ર હડસનનો જન્મ થાય છે.
હા, અને હવે તેઓ એક ટીમ તરીકે પિતૃત્વના આ અણધાર્યા પણ સુંદર પડકારનો સામનો કરવા તૈયાર છે. ડોન બદલાયો નથી, એનો મૂળ સ્વભાવ એ જ છે.
પણ હવે તેણે સહાનુભૂતિ અને અનુકૂલનશીલતા શીખી લીધી છે.
એ જ
તો આખી વાર્તાનો સૌથી મોટો પાઠ શું છે? શું તે તર્ક અને ભાવના વચ્ચેની લડાઈ વિશે છે?
મને લાગે છે કે તેનાથી પણ ઊંડું છે. આ વાર્તા શીખવે છે કે તમે પ્રેમ માટે કોઈ પરફેક્ટ અલ્ગોરિધમ બનાવી શકતા નથી. લગ્ન અને પિતૃત્વ જેવા જીવનના સૌથી મોટા પ્રોજેક્ટને મેનેજરની નહીં પણ ભાગીદારની જરૂર હોય છે.
ધ્યેય સમસ્યાને હલ કરવાનો નથી, પણ સાથે મળીને એ સુંદર ગૂંચવણનો અનુભવ કરવાનો છે.
બિલકુલ. અને ડોનના પાત્ર દ્વારા લેખક ન્યુરોડાયવર્સિટી વિશે પણ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે.
હા, એ બહુ મહત્વનું છે. તે આપણને શીખવે છે કે કોઈના વિચિત્ર વર્તનની પાછળના ઈરાદાને સમજવો કેટલો જરૂરી છે.
ડોન અસામાન્ય હોઈ શકે છે, પણ તેનો પ્રેમ સાચો છે.
અને આ બધું લેખક ખૂબ જ રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આખી વાર્તા ડોનના દ્રષ્ટિકોણથી કહેવાય છે, જે પરિસ્થિતિને વધુ રમૂજી બનાવે છે.
હા, આપણે જાણીએ છીએ કે ડોન શું ભૂલ કરી રહ્યો છે, પણ તે પોતે અજાણ છે.
પેલો 12માં બરફની સ્વચ્છતા પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવાનો કિસ્સો.
હા, સારો ઈરાદો, પણ પરિણામ એ કે તેને 12માંથી બહાર ફેંકી દેવામાં આવે છે.
આખી નવલકથા આવી નાની નાની રમૂજી ક્ષણોથી ભરેલી છે, જે આપણને હસાવે પણ છે અને વિચારતા પણ કરી દે છે.
આખરે આ વાર્તા એ જ શીખવે છે કે કોઈપણ સંબંધમાં બધું પરફેક્ટ હોય તે જરૂરી નથી, સંબંધો સાચા હોવા જરૂરી છે.
અને એ પણ કે પ્રેમ વ્યક્ત કરવાની કોઈ એક સાચી રીત નથી હોતી. મહત્વનું એ છે કે આપણે આપણા સાથીની ભાવનાત્મક ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.